તારીખ 3/11/1987 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 211 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 170.
બહુલોક જ્ઞાન ગુણે ચોથી લીટી છે. બહુલોક જ્ઞાન ગુણે રહી આ પદ નહીં પામી શકે. જગતની અંદર બહુ ભાગ જીવો જ્ઞાન ગુણ રહી છે, એટલે કે જ્ઞાનના પુરુષાર્થ રહી છે, રાગના પુરુષાર્થવાળા છે. તેથી આ જ્ઞાન પદની એટલે આત્મપદની પ્રાપ્તિ કરી શકતા નથી. જ્ઞાનનો પુરુષાર્થ, જ્ઞાન ગુણનો પુરુષાર્થ, જ્ઞાન સ્વભાવનો પુરુષાર્થ, જ્ઞાન ગુણનો આશ્રય લેવો એટલે સ્વભાવનો આશ્રય લેવો, એને અહીંયા જ્ઞાન ગુણ કહે છે. જ્ઞાન સ્વભાવી આત્માનો જ્ઞાનની મુખ્યતાપૂર્વક આશ્રય ભાવ, એને અહીંયા જ્ઞાન ગુણ એમ કહેવામાં આવે છે. માટે તું તે જ્ઞાન પદને પ્રાપ્ત કર. તેથી ભલે લોકની અંદર તો એ પરિસ્થિતિ નથી, પણ આત્માનું હિત કરવું છે, નિજ હિતની ભાવનાથી તું તારા સ્વપદની પ્રાપ્તિ કર, સ્વપદનો અનુભવ કર, સ્વપદનું ગ્રહણ કર. તે પૂર્વપદની ખબર વગર કલ્પિત ધ્યાન કરે પણ ચૈતન્ય દેવનું સ્વરૂપ શું છે, આવા રત્નરાશિ જેવા તેના અનંત ગુણોનો સ્વામી કેવો છે તે જાણ્યા વગર ધ્યાન કેવું. ધ્યાન તો ઓળખીને જાણીને થઈ શકે છે, અંદરથી કોઈ ધ્યાન થાય એવું નથી. આત્માની ઓળખાણ વગરનું ધ્યાન એ ધ્યાન નથી, પણ વિચારોના તરંગ છે, અથવા ધ્યાન કરનારને માત્ર એમાં ધ્યાનની કલ્પના છે, વાસ્તવિકપણે ધ્યાન થતું નથી. અહીંયા તો બહુ સ્પષ્ટ વાત લીધી છે કે અપૂર્વ પદની ખબર વગર, તે અપૂર્વ પદની ખબર વગર, પૂર્વે કોઈ વાર જેનો અનુભવ થયો નથી અને જેની અપૂર્વતા પણ જ્ઞાનમાં ભાસી નથી. મહિમાવાચક શબ્દ છે, અપૂર્વ છે એ મહિમાવાચક શબ્દ છે. અનાદિથી હૈયાત હોવા છતાં, અનાદિથી વિદ્યમાન હોવા છતાં, અનાદિથી પોતે જ એનો અજાણ્યો છે, પોતાના સ્વરૂપથી જ પોતે અજાણ્યો છે, એ જ્યારે પોતાને ઓળખે છે ત્યારે એને પોતાના પદની અપૂર્વતા ભાષા વિના રહેતી અપૂર્વતા લાગે છે. પ્રશ્નો દ્વારા આત્મ સ્વરૂપને જાણી શકાય છે, કોઈ કે ન જાણી શકાય, શું ખબર પડે, કેમ નક્કી કરવું. કે છે અમારા સ્વાનુભવથી કહીએ છીએ કે બરાબર જાણી શકાય છે. ત્યાં પૂરો શબ્દ વાપર્યો છે. અહીંયા પણ કહે છે કે અપૂર્વ પદની ખબર વગર કલ્પિત ધ્યાન કરે, કલ્પના કરી હોય કે આત્મા આવો છે, મારો આત્મા આવો છે એવી કલ્પના કરે. કલ્પના અને ખબર જુદી જુદી વાત લીધી છે. ખબર પ્રસિદ્ધ છે, તપ બધે પ્રસિદ્ધ છે, એ બરાબર છે. શબ્દો આવે છે માટે બરાબર છે એમ નથી. પુરવાર પર વિરોધ રહિત ક્યાંય પણ સિદ્ધાંત ખંડિત ન થાય એ રીતે પ્રતિપાદન હોય છે, અને તે સ્વાનુભવ વિના બની શકતું નથી. માટે તું જ્ઞાનપદની પ્રાપ્તિ કર, પણ કલ્પિત ધ્યાન કરવાથી એની પ્રાપ્તિ નહીં થાય. ખબર પહેલાં એની ઓળખાણ કરવી પડશે એમ કેમ છે. એ ઓળખાણમાં ચૈતન્ય દેવનું સ્વરૂપ શું છે, શાસ્ત્રથી ધારણ ધાર્યું, શાસ્ત્રમાં પણ એમ કહે છે, એમ કહી શકે કે જો હું કહું છું એવું શાસ્ત્ર કહે છે, શાસ્ત્ર કહે છે એવું હું કહું છું, બતાવો ક્યાંય ફરક હોય તો. ફરક ન પડે માટે સાચું છે એમ પણ અહીંયા નથી. અગિયારમને નવપૂર્વધારી જેની લબ્ધિ હોય એ કાંઈ એવી શાસ્ત્રથી વિરુદ્ધ જવાની ભૂલ કરતા નથી. અને એવી ભૂલ કરે એને લબ્ધિ ક્યાંથી હોય, એની એવી લબ્ધિ હોઈ શકે નહીં. તો ઘણી કસાઈની મંદતામાંથી પ્રગટેલી લબ્ધિ છે, કસાઈની અત્યંત મંદતામાંથી પ્રગટેલી છે, સાધારણ મંદતા. તો પણ યથાર્થતા જુદી ચીજ છે એમ લીધું. યથાર્થતા આવે એને તો ઓળખાણ થઈને અંદરમાં અનંત ગુણનું આકર્ષણ થાય, અનંત ગુણની રુચિ થાય, અનન્ય રુચિ થાય, અને સહજ એકાગ્રતાનું પરિણમન થાય. એના બદલે કલ્પિત ધ્યાન કરે અથવા કૃત્રિમ ધ્યાન કરે, કૃત્રિમ ધ્યાન કરે, વિકલ્પ ક્રિયા કરે, મારે એકાગ્ર થવું છે, મારે સ્વરૂપમાં એકાગ્ર થવું છે, હું શુદ્ધ એક પૂર્ણ અભેદ ધ્રુવ શુદ્ધ આત્મા છું એમ કૃત્રિમ એકાગ્રતાનો ભાવ કર્યા કરે, ઈચ્છા કર્યા કરે, વિકલ્પ કર્યા કરે. એવી રીતે જગતમાં એમ કહે છે કે પરાણે પ્રીત થતી નથી. કોઈ જબરજસ્તી કરે કે કેમ અમારી સાથે તમે પ્રેમથી વર્તતા નથી, ભાઈ હું ક્યાં દ્વેષ કરું છું, કેમ નહીં, દ્વેષ ભલે નથી કરતા, ઝઘડો ભલે નથી કરતા, મને કેમ પ્રેમથી વર્તતા નથી, ભાઈ પરાણે થાય ભાઈ. પ્રેમથી વર્તવા માટે પ્રેમથી જે વ્યવહારો રસપ્રસ હોવો જોઈએ એના બદલે તું તો જોર કરે છો, આગ્રહ કરે છો, બળાત્કાર કરે છો, એમાં તો કાંઈ સહજપણે જ પ્રીતિ ઉપજતી નથી. એ બહુની જરૂરિયાત દેખાણે છે. પ્રશ્ન પૂછો તો ભીખાભાઈ હીરાભાઈના પિતા છે. રુચિ મેં ખરેખર અપની જરૂરત લગે, રુચિ અને જરૂરત ત્યાં સુધી બને તો માણસની ઊંઘ ઓછી થઈ જાય. ડાક્ટર એમ કહે કે તમારી ચિંતાથી તમારા લીવર ઉપર અસર થાય છે એટલે તમારી જઠરાગ્નિને ભૂખ બંધ થઈ જાય છે. એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ ખરેખર એ ચિંતામાં પ્રવાયેલો છે એટલે એને ભોજનની રુચિ રહેતી નથી. પરિણામ તો બે બાજુ કેવી રીતે કામ કરે, તો ત્યાં જેમ બની શકે છે એ તો કોઈ કિંમત વગરની વસ્તુ છે. જગતના કર્મ પ્રસંગો, કર્મના ઉદયો, એ તો બધા એની કોઈ કિંમત નથી આત્મા પાસે. અનંત ગુણધામ આત્મા પાસે, દિવ્ય સ્વરૂપ પાસે એની શું કિંમત છે? કે એની તો કોઈ કિંમત. અનંત સંયોગો આવ્યા ને ગયા, આવ્યા ને ગયા, આવ્યા ને ગયા, અનંત કાળમાં શું શું નથી બન્યું કે પાર વગરનું બધું બની ચૂક્યું છે. એમાં હવે આની ચિંતાની ઉપાધિમાં નવી શું વાત છે કે તું વિશેષ કરીને આખે આખો એમાં રોકાઈ જાય છે એમ કે એક તો એની કિંમત ઉડાડી દે અને એનું મૂળ આપ્યું છે. બેનશ્રી તો બહુ ઉપકાર કર્યો. પાયાનો વિષય ભાવનાનો છે, અને જો એક ભાવનામાં તું આવ્યો તો તું ઓળખાણ બાજુની દિશામાં હજી તારો પ્રયત્ન છે એ બરાબર વ્યવસ્થિત થઈને આગળ જશે. મતિ વ્યવસ્થિત થશે એમ કીધું છે. મતિ વ્યવસ્થિત કરીને નિર્ણયની દિશામાં પ્રયત્ન કર એવું બોલ છે. એ ભાવનાથી થશે. ભાવનામાં વિદવત્તાની જરૂર નથી, ભણતરની જરૂર નથી, સ્મૃતિ વિસ્મૃતિ થઈ જાય એની જરૂર નથી. આ કેવો વિષય છે! સુગમ સરળ જેને કહેવામાં આવે છે. માણસ માંદગીને વ્યાધિની પથારીએ પડેલો હોય, ચારે બાજુથી જેને લોકો એમ કહે કે પ્રતિકૂળતામાં ઘેરાઈ ગયો છે, બિચારા જીવને ઘણો પાપનો ઉદય છે એમ લોકો જાણે, પણ એ મરણ પથારીએ પડ્યો પડ્યો ભાવના કરી શકે છે. કયા સાધનની જરૂર પડે એને? પોતાના સ્વરૂપની ભાવના કરવા માટે એને કયા સાધનની જરૂર પડે? કે એને પુસ્તક મળે તો ભાવના કરી શકે, એને કોઈક સાધર્મે સંભળાવવા આવે કે એને વાંચન કરી દેખાડે કે એને વાતો કરાવવા આવે તો એને ભાવના, એવું કઈ જરૂર છે? ભાવના તો પોતાની જરૂરિયાતની ચીજ છે. એક એવું જબરદસ્તી વાત કરી છે અને ખાતરી આપે છે, ભાવના હશે તો તારી ભાવના નહીં ફળે એ વસ્તુ જગતમાં બનવાની નથી, ભલે ચૌદ બ્રહ્માંડ ફરી જાય. આથી વધારે શું? પછી સહજ વાત લીધી છે, જે વિષયની રુચિ હોય છે તે વિષય સેંકડો બાહ્ય કાર્ય કરતે હોય ભી, માણસને બહારના કામો કરવા પડે એવી પરિસ્થિતિ હોય, બીજા એને જોડે, કેમ દુકાને જતા નથી, કેમ પરિશ્રમ કરીને કઈ મેળવીને લાવતા નથી, આપણી જરૂરત જરૂરતનું શું? આ બધા લાવે છે, તમે કેમ લાવતા નથી? હજાર કામ કરવા પડે, કરવા પડે તો કરવા પડે, સેંકડો કાર્ય કરવા છતાં પણ યહી ચલતા ચલતા હી રહેતા હૈ, આ તો એનું ચિંતન છે. એ કઈ બીજા કામ કરવા પડે અને પ્રતિકૂળતાઓ ઊભી થાય એટલે એમાં ગૂંચવાઈ જાય એવું પાત્રતામાં બનતો નથી. બહુ ભાગ તો પાત્ર જીવને પ્રતિકૂળતા એ જ એને અંદરમાં સ્વકાર્ય કરવામાં અનુકૂળતા થઈ પડે છે. બહુ ભાગ તો આમ છે. એટલે શ્રીમદજી એક વખત સુભાગભાઈને લખ્યું છે કે આ કાળમાં પ્રતિકૂળતા આવવી એ તો મોક્ષને તરવા બરાબર છે, કેમ કે એને અનુકૂળતા થઈ જાય, તરવા બરાબર છે. અને જો પ્રતિકૂળતા ન આવે તો કંઈક એ જીવ ઉપર દીનબંધુની કૃપાળુ પરમાત્માને કંઈક કૃપા ઓછી છે એવું અમને તો લાગે છે. અલૌકિક છે, હા, સંસાર માર્ગથી મોક્ષનો માર્ગ વિરુદ્ધ જ છે, જુદો નહીં વિરુદ્ધ છે એમ કહીએ તો ચાલે. આખી દુનિયામાં કોઈ પ્રતિકૂળતાને ઈચ્છતું નથી, બધા જ જીવો સર્વ પ્રકારની અનુકૂળતાને ચાહે છે, ઈચ્છી રહ્યા છે. એ કહે છે કે જો એવું હોય મુમુક્ષુને પ્રતિકૂળતા ન આવે તો ભગવાને કઈક એના ઉપર કૃપા ઓછી કરી છે એવું અમને લાગે છે. આવી વાત છે,
નાની બધું સીધું જ લે,
કેમ સમજે, જીવ કેવી રીતે સમજે એ વિશે. બહુ શૈલી બહુ કરી છે. અંદર ચાલતું જ રહે છે, બહારનો ઉપયોગ ઉપર 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 ચાલે છે, એમાં એની જાગૃતિ નથી, એની જાગૃતિ નથી. જે વિષયની રુચિ છે તેમાં જ તેની જાગૃતિ રહે છે. સેંકડો કાર્યકર્તા હોવા છતાં પણ બધાની ગૌણતા થયા કરે છે અને રુચિનો વિષય જ સદા મુખ્ય રહે છે. આ તો બધાને અનુભવગમ્ય વિષય છે. ઊંધા પરિણામમાં પણ એમ બને છે, સરળા પરિણામમાં તો વધારે એમ બને. એનું કારણ કે સરળા પરિણામનો વિષય ત્રણ લોકનો નાથ અનંત ગુણ નિધાન પોતાનો આત્મા છે, સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. બીજા ઊંધા પરિણામનો વિષય સર્વોત્કૃષ્ટ પદાર્થ નથી. આજે એક વિષય ઉપર રાગ કરે છે, કાલે એ જ વિષય ઉપર દ્વેષ કરશે. પહેલો લાડવો ખાતા રાગ કરે છે, ત્રીજો ને ચોથો લાડવો ખાતા દ્વેષ કરે છે કે નહીં હવે નો ચાલે, ચાલે ને બિલકુલ એક બટકો નહીં ચાલે, ખબરદાર એક બટકો આપ્યો તો એમ. કોઈ સર્વોત્કૃષ્ટ પદાર્થ નથી જગતમાં, કોઈ આત્મા જેવો સર્વોત્કૃષ્ટ પદાર્થ નથી. તેથી એની રુચિ થાય ત્યારે એનું ચિંતન ઉપડે, એનું ઘોલન ઉપડે, એ પણ બીજી જાત છે. લોકો પુણ્ય પાછળ દોડે છે. ગુરુદેવ કહે છે કે સર્વોત્કૃષ્ટ પુણ્ય આ કાળમાં બંધાય છે. સ્વરૂપ સન્મુખના પુરુષાર્થમાં સર્વોત્કૃષ્ટ પુણ્ય બંધાય છે, કેમ કે ત્યાં હજી શુદ્ધતા નથી પ્રગટી અને વિકલ્પ ચાલે છે, ચિંતનના ચાલે છે. પણ આત્માને પ્રાપ્ત કરવાના જોરમાં આવ્યો છે અને સન્મુખતામાં આવ્યો છે તો ત્યાં જે કચાશ છે હજી પ્રાપ્તિ નથી થઈ, ત્યાં સુધી ઊંચામાં ઊંચા પુણ્ય ત્યાં બંધાય છે. એવા ઊંચા પુણ્ય કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવને બહિર્લક્ષ્ય થતા પુણ્યમાં ગમે એટલી કશાયની મંદતા કરે એ જાતને એ પ્રકાર આવતે નથી. ના, પહેલા પામવા નજીક પહોંચી ગયો છે, સમય દ્રષ્ટિ થવાની જે નજીક ગયો છે એ જીવને પૈસા મળે એમ વાત નથી, જાત ઊંચી છે એમ છે. એટલે એને માનો કે તીર્થંકર ના યોગ થાય, એવા મહામુનિઓના નિગ્રંથના એમાં મળે છે કે આત્મામાં અનંત ગુણ છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત સુખ છે. પણ એ કેવું છે, સ્વભાવે કરીને કેવું છે, સ્વાભાવિક જ્ઞાન કેવું, સ્વાભાવિક સુખ કેવું, એ જ્યાં સુધી એને ઓળખમાં ન આવે ત્યાં સુધી એનો મહિમાને, એનો આકર્ષણને, એનો રસ ઉત્પન્ન થતો નથી. સિદ્ધ ભગવાનની સ્થિતિમાં આવે છે ને, પરમ રસ ધામ હે, પરમ એટલે ઉત્કૃષ્ટ, અમૃત રસનું ધામ છે, ચૈતન્ય અમૃતનું એ ધામ છે, ઉત્કૃષ્ટ ધામ છે. કેટલો છે અનંત અમૃત રસ જેની અંદર ભરપૂર ભીરો પીડ્યો છે. ઉપયોગ એ બાજુ જાય તો થંભી જાય, ઉપયોગ જાય એ બાજુ તો ખોડાઈ જાય. ખોડાઈ જાય ને શું કે છે, ખોદીને જેમ ખીલો તંબુ બાંધવા માટે ખીલો ખોડે છે ને, ખીલાને જમીનમાં ખોડે છે, દિવાલમાં ખોડે છે, લગાવે છે ને, અમારે ગુજરાતી ભાષામાં ખોડે છે. ઉપયોગ ખોડાઈ જાય અંદર, એવો આત્મા છે. એક એક ગુણ એવા છે, અનંત ગુણનું સ્વરૂપ એવું છે. એ કેવો છે તે જાણ્યા વગર ધ્યાન કોનું, કેવું ધ્યાન કેવું, પણ હવે એમ કે છે એ ધ્યાન ધ્યાન છે નહીં. અનેક સંપ્રદાયમાં તો અત્યારે ધ્યાનની શિબિરો યોજે છે, લગાવો ધ્યાનની શિબિર, તમને ધ્યાન કરાવી દઈએ. હા, શરૂ થયું, તમારે શરૂ દિગંબરમાં શરૂ થયું છે. સંપ્રદાયમાં તો ગુરુદેવનો ઉપકાર છે, લાઈનસર ચાલી શકે બધી વાત, નહીંતર એ થયા વગર રહે જ નહીં. ધ્યાન કે ઊંચી ચીજ છે, ચાલો એમાં આડંબર કરવો છે એને તો ઊંચી ચીજનું બાંધો, વધારે અનુકૂળ પડે છે પકડવું. તો ધ્યાન તો બહુ ઊંચી ચીજ, તો કરો ધ્યાન, શિબિર કરો. પછી ઓલા એના પ્રયોગોમાં એના પુસ્તકો આવે છે, ધ્યાનના પુસ્તકો આવે છે, એના પ્રયોગો કરવાનો આવે છે. પણ એ બધા મનની વાતો છે, મન વચન કાયાના પરિણામની વાત છે. એમાં આત્માનો વિષયને હારે કોઈ લેવા દેવા એને એવી ગડબડ છે. ગ્રહિત મિથ્યાત્મા જીવ ચાલ્યો જાય છે ત્યાં. જેને ધ્યાન કરવું છે, હવે ખાસ માર્ગદર્શન છે કે જેનું ધ્યાન કરવું છે તે વસ્તુને ઓળખ્યા વિના, ઓળખવાની વાત છે, તેને ઓળખ્યા વિના, તેને સ્વપણે ગ્રહણ કર્યા વિના ધ્યાન કોના આશ્રયે થશે? ધ્યાન કરવા માટે કઈ બાજુ જવું છે, ક્યાંથી ખસવું છે અને કઈ બાજુ જવું છે એ જ એને ખબર ન હોય, એકાગ્રતા કરવાનો તો પ્રશ્ન રહેતો નથી. અને એકાગ્રતા તો સહજ જ થાય છે, જ્યાં થાય છે ત્યાં. ઉલટી દિશા, ઉલટા વિષયમાં કે સુલટા વિષયમાં, પર વિષયમાં કે સ્વ વિષયમાં, એકાગ્રતા તો સહજ જ થાય છે. કોઈ અસહજ પણ એકાગ્રતા થઈ શકે એમ બની શકે નહીં. સુખનું કારણ અને સુખની પ્રાપ્તિ, દુઃખનું કારણ અને દુઃખની પ્રાપ્તિ, આ એકાગ્રતાના વિષયો છે. સુખ સંબંધમાં મેળવવાના પ્રયત્ન કરવા પડે છે, પ્રાપ્તિ હોય તો ભોગવવામાં એકાગ્રતા થાય છે. બસ આમાં દૂર કરવામાં એકાગ્રતા થાય છે, દુઃખની પ્રાપ્તિ હોય તો, સુખની પ્રાપ્તિ એને માનેલા સુખની કલ્પિત, તો એના ભોગવતામાં એકાગ્રતા થાય છે. નહીંતર એના કારણો, દુઃખના કારણો દૂર કરવામાં એકાગ્રતા થાય છે અને સુખના કારણો ભેગા કરવામાં એકાગ્રતા થાય છે. આમ સુખ દુઃખની સમસ્યા સાથે એકાગ્રતાને સીધો સંબંધ છે. ક્યાં એકાગ્રતા થાય, કેમ એકાગ્રતા થાય, શું કારણથી થાય, એનું આ સમાધાન છે. અહીંયા અનંત સુખનું નિધાન છે. એ અનંત સુખની હૈયાતે ભાષા વિના, હૈયાત છે એમ ભાષા વિના આકર્ષણ કેવી રીતે છે? છે 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 એમ વિચારે પણ ભાષે નહીં તો કેવી રીતે થાય? અને નથી ભાસતું ત્યાં ભાષણમાં બીજું પડ્યું છે કે શરીરમાં સુખ છે, પર વિષયમાં સુખ છે, અનુકૂળતામાં સુખ છે, એ વાત ખસી નથી, એ વાત મટી નથી, એનું ભાષણ મટ્યું નથી. એમાં સુખ નહીં હોવા છતાં સુખ નથી એવું એને લાગ્યું નથી, જણાયું નથી, ત્યાં સુધી એને આત્મામાં સુખ છે એવું ભાસવું એ બની શકે એવું નથી, કઠણ છે. એટલે જેનું ધ્યાન કરવું છે તે વસ્તુને ઓળખ્યા વિના અને તેને ગ્રહણ ઓળખીને સ્વપણે, સ્વપણે ઓળખવામાં આવો, હું છું એમ ઓળખાણ થાય છે, હું પણ એનું ગ્રહણ થાય છે, એમાં હું પણ થવું એને ગ્રહણ કર્યું, અસ્તિત્વ ગ્રહણ, જે સત્તામાં અનંત ગુણો વસેલા છે, જેના અસ્તિત્વમાં અનંત ગુણો અભેદપણે રહેલા છે, એમાં હું પણ થવું, એને પ્રગટ હું પણ જાણવું, પ્રગટ હું પણ, પ્રત્યક્ષ હું પણ જાણવું, એવું ગ્રહણ કર્યા વિના એકાગ્રતા, ધ્યાન નામ એકાગ્રતા કોના આશ્રય થશે, ધ્યાન કોના આશ્રય થશે અને એકાગ્રતા ક્યાં જામશે? એકાગ્રતા તો જામી જવી જોઈએ, ક્યાં જામશે? મુનિઓને કોઈ પ્રવૃત્તિ નથી બહારની, જરાય બહારની કોઈ પ્રવૃત્તિ નથી, તેમ છતાં એ સ્વરૂપમાં એવા જામેલા રહે છે કે બહાર નીકળવાના આળસુ છે, એને સ્વરૂપ મંથર કયા છે. શાસ્ત્ર પરિભાષામાં સાહિત્યનો શબ્દ છે, મંથર શબ્દ વાપર્યો છે. સ્વરૂપથી બહાર નીકળવા માટે એમને આળસુ થઈ ગયા છે, ગમતું નથી. જામેલા ને જામેલા અંદર રહેવું ફાવે છે, બહાર નીકળવાની આળસ થાય છે. કેવી સ્થિતિએ પહોંચ્યા છે, એ પણ આત્મા છે આપણે, એવી કેળવણી કરી છે અંદર. માં સ્વરૂપને ઓળખીને જમાવટ કરી છે, એવી જમાવટ કરી છે બહાર નીકળવું જેમને ફાવતો નથી. ઉત્કૃષ્ટ ધ્યાન ગુણી દશામાં છે, નીચેના ગુણસ્થાને ગુણસ્થાન અનુસાર છે, ઉત્કૃષ્ટ ધ્યાન ત્યાં ગુણી દશામાં થાય છે. એ તો વાત કેટલા બોલમાં છે, ઓળખાયા વિના, ગ્રહણ કર્યા વિના. ગ્રહણ માનુભવ છે, બે વાત જુદી જુદી છે. ઓળખવું, ઓળખીને અનુભવ કરવો, એમાં ધ્યાન એમાં જમાવવું, એમાં એકાગ્રતાથી જમાવટ કરવી, એ માર્ગ છે. જ્ઞાન સ્વભાવી છે, ત્યાંથી લીધું છે. સ્વભાવ છે એ જ્ઞાન સ્વભાવ છે, આત્મા જ્ઞાન સ્વભાવ છે. એની ઓળખાણ કરવી, એનો નિશ્ચય કરવો, એની વિચારણા, એની સંશોધનથી અથવા ભેદ જ્ઞાનથી એની વિચારણા ચાલવી જોઈએ, બરાબર ચાલવી જોઈએ. એની જો વિચારણાનું ચાલે તો કેમ ઓળખાય? બારમાં કોઈ ચીજ ઓળખવી હોય તો ઓળખવા અંગેનો ખાસ પ્રયત્ન થાય છે. કાપડનો ધંધો કરવો હોય તો કાપડની પરખ, ભલે અનેક જાતો છે અહીંયા તો. એક ચોખાની ધંધો કરવો હોય તો ચોખાની પરખ, અનેક જાત છે ચોખાની, બરાબર. રાંધા વિના ખબર પડે કે આ ચોખ્ખો પાણીવાળો છે, આ સ્વાદિષ્ટ છે એમ ખબર પડે. પરખ હોય તો એમાં એવું છે કે જે પરખે છે એને તો પેલા પરખ નથી પરખે છે કે પહેલાથી પરખ છે ને પરખે છે. બહારની ચીજમાં મેં જોયો નથી એમ કરીને માંડી વાળનો છે, જોયો નથી શું કરીએ, શું કો વાત પડતી. એ જોયો નથી એ વાત સાચી, પણ તને જોવાય એ રીતે કહેવામાં આવે છે, એના ઉપર ક્યાં ધ્યાન દેવાતું નથી. જ્ઞાન સ્વભાવી આત્મા છે, જ્ઞાન પ્રગટ છે કે અપ્રગટ છે? પ્રગટ છે. જ્ઞાનમાં જ્ઞાનનો સ્વભાવ જોવાનો, પરખવાનો, ઓળખવાનો તે ક્યારે પ્રયત્ન કર્યો છે? એનો પ્રયત્ન કરતો ઓળખાય, સહજ માત્રમાં ઓળખાય. હું ઓળખવાનો વિષય એટલો બધો અનુભવ જેટલો પુરુષાર્થનો નથી. આમ તો સમ્યક દ્રષ્ટિને એમ લાગે છે કે સમ્યક દર્શનનો પુરુષાર્થ તો ઠીક હવે થઈ શકે છે, ના થયો હોય તો, પણ પુરુષાર્થ તો મુનિપણાનો કહેવાય. શું કે એની ભાવના છે ને, પુરુષાર્થ તો મુનિપણાનો. એક એક ક્ષણમાં અંદરમાં ડૂબકી મારી જાય, હાલતા ને ચાલતા અંદર ચાલ્યા જાય, ચૈતન્ય ગોળો છૂટો પડી જાય, એનું નામ પુરુષાર્થ કહેવાય. એમ કે સમ્યક દર્શન તો ઠીક, સમ્યક દ્રષ્ટિ એમ વિચારે છે. તો સમ્યક દ્રષ્ટિ થવા વાળા કે છે, ભાઈ ઓળખાણ થઈ તો ઠીક છે કે ઓળખાણ થાય, પણ અનુભવ થવો જોઈએ. એવો અપૂર્વ પુરુષાર્થ પ્રગટ કરીને અનુભવમાં આવી જવું જોઈએ. તો મુનિ એમ કે આ ધીમી ધારે અમને અમૃત પોસાતો, પૂરેપૂરો અખંડ એક સમયમાં પૂર્ણ. આમ છે, એક એક પગથિયે ક્યાંય અટકવાની વાત નથી, કોઈ પગથિયે અટકવાની વાત નથી. चिदविलास। अब ज्ञान गुण का स्वरूप कहिए हैं ढूंढारी भाषा में, ज्ञान जानपना ऐसा निर्विकल्प है सो स्वग्नि को जाने हैं। सो परग्नि के जानने में ज्ञान निश्चय करी जाने, तो ज्ञान जड़ हो तादात्म वृत्ति करी एक हो, ताते निश्चय करी तो न जाने उपचार करी जाने। आ प्रश्न उठायो छे सर्वज्ञता नो पछी प्रश्न उठायो छे। सूक्ष्म सिद्धांतो ना બહુ સિદ્ધાંત જ્ઞાન, ઘણું સૂક્ષ્મ સિદ્ધાંત જ્ઞાન ચિદવિલાસ લેખું છે, હદ કરે છે। કેટલાક પરમાગમોમાં જે વાત નથી એવી વાત કાઢી છે। એટલે જ્ઞાનીઓને મુનિઓને જ્ઞાનમાં હોઈ શકે પણ વાર પ્રસ્તુત નિરૂપણ નથી હોય, આગમમાં ના એવું હોય એમ, મને કરતાં વિશેષ છે એમ નથી કહેવું, પણ કોઈ વાત નથી પ્રસિદ્ધ એવી વાત પ્રસિદ્ધ છે એટલી વાત ચોક્કસ છે એમ છે। જેમ કે મહાન આચાર્યોના શાસ્ત્રો પ્રસિદ્ધ છે પણ ગુરુદેવે ઘણી વાત પ્રસિદ્ધ કરી છે, જે આગમોમાં જોવા મળતી નથી, કેમ કે મર્યાદિત આગમો છે, બહુ ઓછો ભાગ રહ્યો છે, એટલું સ્વતંત્ર વિષય છે જ્ઞાનનો, એ સ્વતંત્ર વિષય છે। દીપચંદજીએ ઘણું કામ કર્યું, ઘણું કામ કર્યું છે। શ્રદ્ધા પ્રધાન શાસ્ત્ર હોવા છતાં ઓળખવામાં જ્ઞાન કારણ પડતું હોવાથી, અને આત્માને ઓળખાવો હોવાથી જ્ઞાન માત્ર પણ એ વાત કરે છે। જયચંદજી સરવાળો માર્યો છેલ્લા કળશમાં, અહીંયા તો એવું લીધું છે જ્ઞાનનું પહેલું રૂપ નિર્વિકલ્પ લીધું છે, નહીતર દર્શન નિર્વિકલ્પ છે અને જ્ઞાન સ્વવિકલ્પ છે એમ કહેવાય છે। નિરાકારના કારણે દર્શનમાં કોઈ પર દર્શનીય પદાર્થોના આકાર ઉઠતા નથી, ભિન્ન ભિન્ન આકારો નથી ઉઠતા, તેથી દર્શન નિરાકાર છે અથવા નિર્વિકલ્પ છે એમ કહેવાય છે, અને જ્ઞાન સ્વવિકલ્પ છે અથવા સાકાર છે એમ કહેવાય છે, એમ કહેવાય છે। જ્ઞાન જાણપણા એસા નિર્વિકલ્પ હૈ, જ્ઞાન એટલે જાણપણું, જાણપણું એ નિર્વિકલ્પ છે। કેવી રીતે કે નિર્વિકલ્પ છે, સામાન્ય જ્ઞાન છે એ નિર્વિકલ્પ છે, સ્વરૂપે કરીને સ્વભાવે કરીને જ્ઞાન નિર્વિકલ્પ છે। સો સ્વનિકો જાણે હે, વળી સાથે સાથે કેમ કે સ્વપ્ર પ્રકાશક પણ નો ક્યારે નાશ નથી, પરંતુ સો પરકે જાણને મેં જ્ઞાન નિશ્ચય કરી જાણે, તો જ્ઞાન જડ હોય તો નિશ્ચય એટલે તદાત્મ થઈને, જેવી રીતે સ્વને જાણે છે તેવી રીતે પરને જાણતું નથી। જ્ઞાન સ્વ અને પરને જાણે છે, સ્વપર પ્રકાશક છે એટલે બંનેને જાણે છે એવો શબ્દ વપરાય છે એક સરખો, જ્ઞાન સ્વને પણ જાણે અને જ્ઞાન પરને પણ જાણે, પણ જેવી રીતે સ્વને જાણે તેવી રીતે પરને જાણે નહીં। સ્વને તન્મય થઈને જાણે, સ્વને કે સ્વને અનુભવીને જાણે, વેદીને જાણે, પરને કે પરમા તન્મય થઈને જાણે નહીં, પરમા તન્મય થઈને જાણે તો જડ થઈ જાય, પરને વેદી શકે નહીં, ભોગવી શકે નહીં, અનુભવી શકે નહીં, જો વેદે તો એ જડ થઈ જાય। આમ જાણવા જાણવામાં ફેર છે, નિશ્ચય કરી જાણે તો જ્ઞાન જડ હોય, તાદાત્મ વૃત્તિ કરી એક હોય તો તદાત્મ પણ થઈ જાય, તાતે નિશ્ચય કરી તો ન જાણે, તેથી નિશ્ચયથી ન જાણે ઉપચાર કરી જાણે, આ શબ્દ પોતે વાપર્યો એની સામે પોતે પોતે પ્રશ્ન ઉઠાવ્યો કે પરને ઉપચારથી જાણે છે, તો કે સર્વજ્ઞતા કહે છે જો ઉપરને ઉપચારથી જાણે તો પછી સર્વજ્ઞ પણ ક્યાં આવી જાય. જો ઉપચાર માત્ર તો જૂઠ હે, ઉપચાર તો જૂઠ છે, તો સર્વજ્ઞ જૂઠ હોય તો ન બને. સર્વજ્ઞને કાંઈ જૂઠ કહેવાય નહીં, એ તો બની શકે નહીં. તો આનું સમાધાન શું છે, આનો ખુલાસો શું છે? આખો સમાધાન કે જૈસે દર્પણ મેં ઘટપટ દેખીએ હે, દેખીએ છો તો ઉપચાર ઉપચાર દર્શન નહીં, નહીં પ્રત્યક્ષ દેખીએ હે. દર્પણમાં જે બીજા પદાર્થો દેખાય છે એ પદાર્થોનું પ્રતિબિંબ ઉપચાર નથી, એ તો વાસ્તવિક છે. એ પ્રત્યક્ષ દેખીએ છો તો જૂઠ નહીં, પર યહ વિશેષ હે, પણ એમાં ભેદ છે. આ વિશેષ એટલે એમાં ભેદ છે, અંદરનું રહસ્ય છે કે ઉપયોગરૂપ જ્ઞાન મેં સ્વપર પ્રકાશક શક્તિ હે, અપને સ્વરૂપ પ્રકાશન મેં નિશ્ચલ વ્યાપે વ્યાપક કરી લીન ભયા અખંડ પ્રકાશ હે. આ ખુલાસો છે. સ્વપર પ્રકાશક જે શક્તિ છે એમાં પોતાના સ્વરૂપ પ્રકાશનમાં નિશ્ચળ થઈને વ્યાપે વ્યાપકપણે લીન થઈને અખંડ પ્રકાશ છે. વિકલ્પ વિકલ્પનો ભેદ પીડ્યા વિના, અખંડ પીડ્યા વિના વેદે છે, અનુભવે છે. પરકા પ્રકાશન તો હે પરંતુ વ્યાપક રૂપ એકતા નહીં. પરનું પ્રકાશન છે પણ પરપ્રકાશનમાં પરની સાથે વ્યાપી શકતો નથી. સ્વના પ્રકાશનમાં વ્યાપી જાય છે, પ્રદેશે પ્રદેશે પ્રસરી જાય છે. આમ શું તો જ્ઞાનનો પર્યાય તો સર્વ પ્રદેશ છે. ઇન્દ્રિય જ્ઞાનનો પર્યાય તો સર્વ પ્રદેશ છે. પર પ્રકાશન તો હે પરંતુ વ્યાપક રૂપ એકતા નહીં. તાતે ઉપચાર સંજ્ઞા, ભાઈ ઉપચાર શું કરવા કીધો? વ્યાપે વ્યાપકતાનો અભાવ જોઈને, વ્યાપે વ્યાપકતાનો સદભાવને નિશ્ચય કયો, વ્યાપે વ્યાપકતાના અભાવને ઉપચાર અથવા વ્યવહાર કયો, બસ આટલો ફેર છે. બાકી ઉપચાર એટલે જૂઠને ન જાણે એ વાત અહીંયા લાગુ પડવાની પાડવાની નથી. બધે બધા શબ્દનો એક સરખો અર્થ નથી થતો એમ કેવું છે. ઉપચારથી જાણ્યું એમ કહેવાય પણ ઉપચારનો અર્થ અહીંયા જૂઠ નથી. વ્યવહારથી જાણ્યું કહેવાય પણ વ્યવહારનો અર્થ અહીંયા જૂઠ નથી એમ છે. એટલે જે યથાર્થ નથી સમજતા એ બધે પછી લગાડી દે કે તો વ્યવહાર છે, ઉપચાર છે, જૂઠ છે, તો ગડબડ થશે. ત્યાં વ્યાપકતાનો ભાવમાં એ શબ્દનો પ્રયોગ છે. અવ્યાપકતાને વ્યાપકતાને જુદી પાડવામાં એ શબ્દ પ્રયોગ છે. એ વસ્તુનું સ્વરૂપ યથાર્થ જાણવું જોઈએ. તાતે ઉપચાર શું? વસ્તુ શક્તિ ઉપચાર નહીં. વસ્તુની જે શક્તિ છે કે જે શક્તિને લઈને પરનું પ્રતિબિંબ ઉઠે છે અંદરમાં, એ ઉપચાર નથી. એ તો નિજ શક્તિ, નિશ્ચય શક્તિ છે. સ્વપર પ્રકાશક પણ નિશ્ચયથી છે. સ્વપ્રકાશન નિશ્ચયથી છે, પરપ્રકાશન નિશ્ચયથી છે. શું? પણ કોઈ વાર પરને પ્રકાશું એમ પરની અપેક્ષા ગણીને એને વ્યવહાર કહેવાય છે. વ્યવહારનું કથન, કથન તરીકે એને વ્યવહારના કથનમાં લઈ જવાય છે. શક્તિને નિશ્ચય વ્યવહારમાં લઈ જવાતી નથી. કેટલું ચોખ્ખું છે. તાતે ઉપચાર સંજ્ઞા ભાઈ, વસ્તુ શક્તિ ઉપચાર નહી. વસ્તુની શક્તિ છે એમાં ઉપચાર હોતો નથી, એ નિશ્ચય છે. તાતો વિશેષ લખીએ હે, છે વિશેષ નામ વિષયાંતર થશે જરા. સ્વપર પ્રકાશક નો વિષય ચાલતો હશે. બે ગ્રંથમાં એક ગ્રંથ કરતા કોઈ વિશિષ્ટ વાત બીજા ગ્રંથમાં પણ આવે એવું છે. ક્યાંય દૂધને ઉપચાર ઉપર ચર્ચા કરે છે, સર્વજ્ઞતાની વાત લઈને હિંદુ પ્રકાશમાં કરે છે, પણ અહીંયા વસ્તુ શક્તિને ઉપચાર નથી, વસ્તુ શક્તિનો ઉપચાર નથી, એ વાત બહુ જોરદાર છે. પંચસંગ્રહ છે અને ભાવદીપિકા છે. ભાવદીપિકા, પંચસંગ્રહ, જ્ઞાન દર્પણ છે. ઉપદઘાતમાં લીધું કેટલા ગ્રંથ છે આપણે ઉપદઘાતમાં લઈ લીધું. બહુ પ્રસિદ્ધ નથી, એમના ગ્રંથો બહુ પ્રસિદ્ધ નથી ને અત્યારે, તો કોઈને ચાર્જ ડૂબે એવું નથી. વાંચે તો તે ગુરુ ગમ વિના ચાર્જ ડૂબે એવું નથી.
દેવાધિદેવ શ્રી મંદર ભગવાનનો જય.